ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને સલામ પાઠવું છું. આજે આપણે રોમિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય બીજી કલમથી પંદરમી કલમ સુધી વાંચીશું, એની પર મનન કરીશું અને પ્રભુ આપણને શું શીખવવા માંગે છે તે આપણે જોઈશું. અજાયબ જેવા વચનો છે. આપણે શરૂઆત કરી અને આપણે જોયું કે પહેલી કલમમાં પાઉલ પ્રેરિત આપણને શીખવે છે કે તે પ્રભુનો દાસ છે, ગમે તેવો દાસ નહીં, પોતાની ઈચ્છાથી તે પ્રભુને સેવામાં છે, પોતાની ઈચ્છાથી એણે પ્રભુની ગુલામી સ્વીકારી છે. એ પ્રેરિત છે કે એને ખાસ કરીને જુદો કરવામાં આવ્યો છે આ સેવાને અર્થને માટે, અને પ્રભુએ બોલાવેલો છે, પ્રભુનું તેડું છે, અને તે ઈશ્વરની જે સુવાર્તા છે તેને માટે એ પોતાને ખર્ચી નાખવા માંગે છે. એટલે પાઉલે આ જે મંડળી રૂમિયોની મંડળી હતી, જ્યાં તે કદી ગયો નહોતો, ત્યાં કોઈનો ઓળખતો નહોતો, તેઓને જ્યારે એ આ પત્ર લખે છે ત્યારે પોતાની ઓળખાણ આપે છે. અને આપણે જોઈશું આજે પણ જે વચનો જોઈશું એમાં એ વધારે ઊંડાણમાં આ મંડળી સાથે એ કોણ છે, એનું હૃદય કેવું છે, અને પ્રભુની માટે એ શું સેવા કરવા ઈચ્છે છે રૂમિયોની મંડળીને માટે એની ચોખવટ કરશે. હજુ તો એ આ પત્રની ખાલી શરૂઆત છે. જે પત્રનો ખરો સાર છે એ તો 18મી કલમ પછી આવશે, અને પછી 18મી કલમથી તો છેક લગભગ રૂમિયોનો પત્ર તેના 15મા અધ્યાય સુધી એ આપણને બાઇબલનું, પવિત્ર શાસ્ત્રનું આપણું તારણ કેવી રીતે થયું છે, આપણું શુદ્ધિકરણ કેવી રીતે થયું છે, આપણું આત્મિકરણ કેવી રીતે થયું છે, આપણો ન્યાય કેવી રીતે થયો છે, તે સર્વ પાઉલ આપણને શીખવશે. પણ એ બધી વાત કરે એ પહેલાં એ આ મંડળીને અને એ મંડળી દ્વારા આપણને પાઉલ પોતાની ઓળખાણ આપવા માંગે છે, અને આ ઓળખાણ દ્વારા એ આપણને ઘણું શીખવે છે. તો તમારું બાઇબલ હોય તો બાઇબલ ખોલો, રૂમિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને બીજી કલમથી વાંચીશું. આપણે કલમ, દરેક કલમ પ્રમાણે જઈશું અને શું શીખવવા માંગે છે એ જોઈશું. આશા રાખું છું કે પ્રભુ તમારી સાથે આજે વાત કરે, અને વાત કરે તો તમે પ્રભુને માન આપો, પ્રભુને મહિમા આપો તમારા જીવન દ્વારા. બીજી કલમ એમ કહે છે કે એ સુવાર્તા વિશે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું. જે સુવાર્તાની વાત પાઉલ પ્રેરિતે પહેલા કલમમાં કીધી, પહેલી કલમમાં કીધી, એ સુવાર્તા કોઈ નવી વાત નથી. આ જે પાઉલ કહેવા માગે છે એ કે જે સુવાર્તા હું તમારી પાસે લઈને આવ્યું છું, જે સુવાર્તાની હું તમને વાત કરવાનો છું, જે સુવાર્તા માટે હું લખી રહ્યો છું તમને, એ સુવાર્તા કંઈ મારી કલ્પનાની, મારી કલ્પનામાંથી મેં નથી સર્જી. આ તો જે શાસ્ત્રોમાં લખેલી છે પ્રબોધક દ્વારા, એ જ હું તમારી આગળ રજૂ કરું છું. આ કોઈ કશો નવો ધર્મ હું તમને નથી આપતો, આ કશી કોઈ નવી રીત નથી શીખવાડતો. આ તો જે પૃથ્વીનું ઉત્પાદન થયું, પૃથ્વી સર્જાઈ ત્યારથી જે સુવાર્તા માટે લખવામાં આવ્યું છે એ સુવાર્તા હું તમને આપું છું. અને એ બહુ અગત્યનું છે, એ બહુ અગત્યનું છે કે જે જૂનો કરાર છે, બરાબર છે, જ્યારે પાઉલ પ્રેરિત અહીંયા લખે છે કે પવિત્ર શાસ્ત્ર, એ કયા પવિત્ર શાસ્ત્રની વાત કરે છે? એ જૂના કરારની વાત કરે છે. એ સમયે નવો કરાર હતો નહીં, કોઈએ નવો કરાર લખ્યો પણ નહોતો. લગભગ માનું છું જ્યારે પાઉલ પ્રેરિત આ લખતો હતો ત્યારે ફક્ત માર્કની સુવાર્તા કદાચ, અને કદાચ મેથ્યુની સુવાર્તા લખાઈ હતી. એટલે જ્યારે પાઉલ પવિત્ર શાસ્ત્રની વાત કરે છે તો એ જૂના કરારમાં પ્રબોધકો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખાયેલી આગાહીની વાત કરે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો ત્યારે લગભગ 320 જે આગાહી કરવામાં આવી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે, મસાયા માટે, એ સાચી પડી. એટલે પાઉલ પ્રેરિત એ વાત ઉપર ધ્યાન દોરવા માંગે છે. પછી એમ કહે છે કે તે સુવાર્તા તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે. એ મનુષ્ય દેહે તો દાઉદના વંશજના હતા, બરાબર છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ કંઈ એક કંઈ બસ થઈ ગયો એવું હતું નહીં. જે પ્રમાણે શાસ્ત્રોમાં લખેલું કઈ વંશાવળી દ્વારા કયા વેલામાંથી એ આવશે, એ જ પ્રમાણે જેમ જૂના કરારમાં લખ્યું છે કે દાઉદના વંશાવળીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થશે, એ જ પ્રમાણે થયું. અને જો આપણે જોઈએ માથીમાં લખેલી છે જે વંશાવળી એ, અને લૂકમાં જે વંશાવળી આપવામાં આવી છે, તો એ બંનેમાં તમે જોશો કે મેરીના કુટુંબ દ્વારા, મરિયમના કુટુંબ દ્વારા તથા યુસફના કુટુંબ દ્વારા બંને વંશાવળી દાઉદ રાજાના ત્યાંથી આ વંશજમાં આવે છે. તો એ બાબત પાઉલ આપણને શીખવા માંગે છે. ચોથી કલમ એમ કહે છે, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુએલામાંથી પાછા ઉઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે. સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિત પામ્યા છે, બરાબર છે. આમાં એ શું કહે છે કે જે હોલી સ્પિરિટ, પવિત્ર આત્મા એ ના બળથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા, બરાબર છે. અને જે પરાક્રમ એમનામાં હતું તે પરાક્રમના લીધે તે પ્રભુના દીકરા છે. એ બધી જ પ્રજાને ખાતર જે કોઈ એના પર વિશ્વાસ કરે, યોહાનની સુવાર્તા 3:16 આપણને કહે છે, શું કહે છે કે મેં મારો એકાક જનિત દીકરો મોકલ્યો છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ન પામે પણ અનંત જીવન પામે. અને એ જ વસ્તુ અહીંયા પાઉલ લખી રહ્યા છે. આ જે 3-4 કલમ છે એમાં તો આખી સુવાર્તા છે કે પ્રભુનો દીકરો માનવ થઈને આપણી મધ્ય આવ્યા, પવિત્ર આત્મા દ્વારા જે પરાક્રમ કર્યા, પુનરુત્થાન થયું, અને એના એ પુનરુત્થાનમાં આપણને જીવન છે. અને પાઉલ શું કહે છે કે એ કૃપા દ્વારા મને પ્રેરિત પદ મળ્યું છે અને એ હકથી હું તમને આ પત્ર લખી રહ્યો છે, બરાબર છે. એટલે આ સમજવું બહુ જ જરૂર છે. અને 6 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોડાવાનું, અને જે આપણામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, પોતાનું જીવન સોંપ્યું છે, તેઓ તો તેડાયેલા છે. અને એ તેડાને જ્યારે આપણે માન આપીએ છીએ ત્યારે આપણે અનંત જીવનનો વારસો પામીએ છીએ. ના કે આપણે ખ્રિસ્તી કુટુંબમાં આપણો જન્મ થયો એટલે, ના કે આપણે ચર્ચમાં જઈએ છીએ એટલે, ના કે આપણે કદાચ પાડક છીએ, ના કારણ કે આપણે ચર્ચમાં સેવા આપીએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે તેડું અપાયેલું છે નવો જન્મ પામવાનું, એ તેડાને જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે આ જે આશીર્વાદ સંત પાઉલ કહે છે તેમાં આપણે ભાગીદાર થઈ શકીએ છીએ. 7 કલમ એમ કહે છે કે આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. અને એ કૃપા અને શાંતિ સમજવી બહુ જરૂર છે. જો એ કૃપા હોય તો જ શાંતિ આવે. પાઉલના પ્રેરિતના દરેક પત્રમાં તમે વાંચશો તો કાયમ આ જ ક્રમમાં એણે લખ્યું છે, કૃપા અને શાંતિ. જ્યારે તમે પ્રભુની કૃપા સ્વીકારો છો, માનો છો કે પ્રભુની કૃપા દ્વારા તમે નવો જન્મ પામ્યા છો, આશીર્વાદિત થયા છો, ત્યારે જ પ્રભુની જે શાંતિ છે એ તમારી હૃદયમાં આવે છે, તમારા જીવનમાં આવે છે. દુનિયાના બીજા બી ધર્મના જે લોકો છે એ બધા શાંતિ શોધતા હોય છે, પણ એ કૃપા વગર શાંતિ તમને શક્ય છે નહીં. કૃપા હોય તો જ શાંતિ હોય. આ મેં તમને થોડી કલમો સમજાવી. હવે જે ખરેખર મારે તમને સમજાવવું છે એના તરફ આપણે વળીએ. અજાયબ જેવા વચનો છે આ 8મી કલમથી તો 15મી કલમ સુધી. અને જો એને કશુંક આપણે એને ટાઇટલ આપવા માંગીએ તો એ છે કે જે સાચો પ્રભુનો સેવક છે, સાચા પ્રભુના સેવકના ગુણ શું હોવા જોઈએ. અને પાઉલ પ્રેરિત એના જીવન દ્વારા આપણને આ 6 લગભગ 7-8 કલમમાં એ આપણને શીખવે છે. તો ચાલો આપણે જોઈએ. હું પહેલાં 9મી કલમ વાંચીશ અને પછી આપણે 8મી કલમ ઉપર આવીશું. 9મી કલમ એમ કહે છે કે કેમ કે જે ઈશ્વરની સેવામાં સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું. પાઉલ પ્રેરિતની સેવા એ આત્મિક સેવા હતી. અને હું જે તમને સમજાવવા માગું છું એ અહીંયા કે ઘણા લોકો સેવા કરતા હોય છે, ઘણા લોકો પ્રભુની સેવા કરતા હોય છે અને જુદા જુદા કારણસર કરતા હોય છે. અમુક લોકો સમાજના દબાવ હેઠળ કરતા હોય છે, અમુક લોકો પૈસાની લાલચના લીધે પ્રભુની સેવા કરતા હોય છે, અમુક લોકો સત્તાની લાલચના લીધે પ્રભુની સેવા કરતા હોય છે કે હું જો પાળક બનીશ કે હું કોઈક જાતની સેવા કરીશ તો મને જે માન મહિમા મળશે તેની માટે સેવા કરતા હોય છે. અમુક લોકો પોતાના મા બાપ કે પોતાના સગા સ્નેહીઓના દબાવમાં આવીને પ્રભુની સેવા કરતા હોય છે. અમુક લોકો જોવે છે કે મારી આજુબાજુ જે બધા છે, મારા મિત્રો, મારા સગા સ્નેહીઓ, મારા પાડોશી બધા ચર્ચનું કશું કામ કરે છે તો એ પ્રમાણે એક જાતનું હયો હયો કરીને સાથે બધાની સાથે ચર્ચની કામમાં લાગે છે, સેવા કરે છે. પણ શું આ ખરેખર સેવા છે? કારણ કે જે સાચો સેવક છે એની સેવા તો એના હૃદયમાંથી આત્મિક પ્રેરણાથી એ વ્યક્તિની સેવા હોય છે. અને જે પાઉલ પ્રેરિતની સેવા છે એ તો એના આત્મિક બળથી, અંદરથી પ્રભુએ જે પ્રેરણા કરી. આપણે જોયું એમ કે એને પ્રેરિત પદ મળ્યું હતું અને એને આની માટે બોલાવવામાં આવ્યો હતો. એ આત્મિક બળથી એ પ્રભુની સેવા કરે છે. અને જ્યારે આપણે આત્મિક અંદરથી આપણે ખરા હૃદયથી પ્રભુની સેવા કરીએ તો પ્રભુનો જે આત્મા છે, પવિત્ર આત્મા, એ આપણા આત્માને સામર્થ્ય આપે છે. અને પછી જે સેવા હોય છે એ સેવા બહુ જ સામર્થ્યવાળી હોય છે. શું તમે જે સેવા કરો છો, કેટલી સેવા કરો છો એ હું નથી કહેતો, શું જેટલી બી નાની મોટી જે પણ સેવા કરો છો, શું કયા કારણસર તમે એ સેવા કરો છો, કયા કારણસર તમે એ સેવા કરો છો? અને એ જવાબ આપણે પોતે પોતાની જાતને આપવો બહુ જરૂરી છે. અને જો આપણે ખરેખર આત્મિક રીતે પ્રભુની સેવા કરીએ છીએ તો જે ગુણ આપણામાં હોય તે હું તમને બતાવવા માગું છું. કલમ 8 આપણને એમ કહે છે કે પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વોને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું. તો પહેલો ગુણ સેવકનો એ હોવો જોઈએ કે એનું હૃદય એક આભારી હૃદય છે. માનું છું કે તમે સમજ્યા હશે. જો એ શું કહે છે કે ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું. ઘણી વખત આપણા હૃદયમાં કોઈકનું સારું થાય તો આપણે એ બાબતમાં આભારી નથી, બરાબર? પણ પાઉલ આપણને અહીંયા શું શીખવે છે? આ સમયે આ પત્ર જ્યારે પાઉલ લખી રહ્યો છે ત્યારે એ કોરિન્થ નામના શહેરમાં હતો, બરાબર? એ શહેરમાં હતો અને ત્યાંના જે યહૂદી લોકો હતા તેને મારી નાખવા માટેની યોજના કરી રહ્યા હતા. એને યરૂસાલેમ જવું હતું અને આવા સંજોગોમાં પાઉલ હતો, પણ એ પોતાની પરિસ્થિતિ પર ધ્યાન નથી રાખતો, પણ એ પ્રભુ સાથે, બરાબર, પ્રભુને રૂમિયોના મંડળી માટે આભાર વ્યક્ત કરે છે. કેટલી અજાયબ જેવી વાત છે. ભલે તમારા સંજોગો ખરાબ હોય, ભલે કદાચ તમારા જીવનમાં અત્યારે મુશ્કેલી આવી હોય, પણ શું તમારું હૃદય બીજાને માટે આભારી છે કે ભાઈ મારા જીવનમાં અત્યારે કામ થયું રહેવું નથી, મારા જીવનમાં મુશ્કેલી છે, પણ ભાઈ આ માણસનું તો જીવન અત્યારે સરસ ચાલી રહ્યું છે, મારે એ આત્મા માટે પ્રભુનો આભાર માનવો જોઈએ. આભાર વ્યક્ત કરનારું હૃદય એ સાચા સેવકનો એક બહુ મોટો ગુણ છે. બીજી વસ્તુ આપણે જોઈએ આઠમી કલમમાં, અને એ શીખવી બહુ જ જરૂરી છે. જો સંત પાઉલ શું કહે છે, પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરની આભાર માનું છું. કઈ બાબતને માટે આ સંત પાઉલ ઈશ્વરનો આભાર માને છે, બરાબર છે, કઈ બાબત માટે? કારણ કે આપણે આપણી મંડળીઓ છે, ઘણી મંડળીઓ ઘણી ઘણી જુદી જુદી બાબતોમાં અભિમાન કરે છે કે અમારું ચર્ચ તો બહુ મોટું છે, અમારું કમ્પાઉન્ડ બહુ મોટું છે, અમારા સભ્યો બહુ બધા સભ્યો છે, અમારે તો લગભગ 2-3 જુદા જુદા સમયે ચર્ચ ચલાવવું પડે છે, અમારી જુદી જુદી સેવાઓ છે, અમારું દાનાર પણ બહુ જ આવે છે, બરાબર છે. જાત જાતની વસ્તુઓ ની બાબતમાં મંડળીઓ અભિમાન કરતી હોય છે, પણ આ રૂમિયોની મંડળી માટે પાઉલ શું કહે છે કે તમારો વિશ્વાસ આખા જગતમાં જાહેર થયો છે. આપણો ધ્યેય આ હોવો જોઈએ કે જ્યારે બહારના લોકો, ઇવન બીજી મંડળીના લોકો આપણી તરફ, આપણી મંડળી તરફ નજર કરે, આપણી મંડળી તરફ જોવે, તો જે પાઉલે રૂમિયોની મંડળી માટે કીધું શું આપણી માટે કહે છે કે તમારો વિશ્વાસ એટલો બધો ગઢ છે કે તેની માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ વસ્તુવાલાઓ બહુ જરૂરી છે કે શું આપણે આવું જીવન જીવીએ છે. આગળ વધતા બીજો ગુણ આપણે જોઈએ તો નવમી કલમમાં પાઉલ શું કહે છે આપણને, કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું, બરાબર. તો આ બીજો ગુણ જે આપણામાં હોવો જોઈએ પ્રભુના સેવક તરીકે કે સેવિકા તરીકે, તો એ છે કે શું તમારા હૃદયમાં બીજાઓને માટે બોજ છે? શું તમે પ્રભુને પ્રાર્થના બીજાઓની માટે કરો છો? રાઈટ, કે છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું, અને દસમી કલમે કે છે અને સદા પ્રાર્થના કરીને માગું છું કે હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઈચ્છાથી તમારી પાસે નિર્વધને મારાથી આવી શકાય, બરાબર. સદાને માટે પ્રાર્થના કરું છું. જો તમે ઇંગ્લિશ બાઇબલમાં તમે વાંચો તો આમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રેઇંગ વિધાઉટ સીઝિંગ, અને એનો મતલબ એમ થાય છે, જ્યારે આપણે ગ્રીક ભાષામાં જો વાંચીએ તો એનો મતલબ એવો થાય છે, જે શબ્દ ગ્રીક ભાષામાં લખેલો છે, કે તમારે જ્યારે ગળામાં ખુજલી ઉપડે, તમને ખાંસી થઈ ગઈ હોય કે કોઈ એવી બીમારી હોય અને જે ગળામાં ખુજલી થાય, તો તમે એ ખાંસીને રોકી શકતા નથી. ગમે તે જગ્યાએ હોય, ગમે તે સમય હોય, જો એ ખાંસી આવે તો તમારે ખાંસી ખાવી જ પડે, બરાબર. તો એ રીતની એ શબ્દ અહીંયા ગાડી પ્રાર્થનાને માટે વાપરવામાં આવ્યો છે કે હું જ્યાં હોઉં, ગમે તે સંજોગોમાં હોઉં, ગમે તે સમય હોય, જ્યારે મારા મગજમાં તમારો વિચાર આવે તો હું મારાથી પ્રાર્થના થઈ જ જાય છે. અને આવી જાતનો બોજો આપણા હૃદયમાં પણ બીજા માટે હોવો જોઈએ, ભલે તમે અમને જાણતા હોય કે ઓળખતા ના હોય, નિરંતર તમારું સ્મરણ કરું છું, સદાને પ્રાર્થના કરું છું. અને પછી જે ત્રીજી વસ્તુ જે હું તમ આ જ કલમમાં એ આપણને શીખવી જાય છે કે તમારું હૃદય કેટલું આતુર છે, શું તમારામાં પ્રભુના સેવક સેવિકા તરીકે આતુર હૃદય છે. પ્રાર્થના તો હું કરું જ છું તમારી માટે, તમને કે તમારો મંડળીને માટે હું પ્રાર્થના કરું છું, તમારા તમારા રૂમિયોને માટે હું પ્રાર્થના કરું છું. પણ પછી એ શું કહે છે કે હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઈચ્છાથી તમારી પાસે આવી શકું. એ ખાલી પ્રાર્થના નથી કરતો, એ પોતાની જાતને જાતે ત્યાં આવીને કામ કરવાને માટે પણ તૈયાર છે. ઘણી વખત આપણે પ્રાર્થના બહુ કરીએ છીએ પણ આપણે કામ કરવામાં માંગતા નથી. કામ કરવાનું આવે તો ભાઈ પાડક સાહેબ કહેશે, આપણે સુવાર્તા ફેલાવવા જવું જોઈએ, આપણે ટ્રાક વેચવી જોઈએ, આપણે લોકોને બાઇબલની વાત કહેવી જોઈએ, આપણે આ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ. આપણા પાડક સાહેબ કશું કરતા નથી, આપણા મંડળીવાળા આગેવાનો કશું કરતા નથી. હું તો બહુ પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરો છો બરાબર છે, કદી તમે વિચાર્યું કે લાવો હું ઊભો થઈને હું કામ કરું? તમે એમ જે મુશ્કેલીઓ તમે લિસ્ટ કરો છો, તમે જેને લખો છો, કદી તમે એ વિચાર્યું છે કે કદાચ એ મુશ્કેલીનો જવાબ તમે જ છો? ધ પ્રોબ્લેમ દેટ યુ આર પોઇન્ટિંગ આઉટ, કુડ ઇટ બી દેટ યુ આર ધ સોલ્યુશન ફોર ધેટ પ્રોબ્લેમ? અહીંયા પાઉલ પ્રેરિત આપણને એ વસ્તુ શીખવાડી રહ્યો, એ પ્રાર્થના જ નથી કરી રહ્યો ખાલી રૂમિયોના મંડળી માટે, પણ કહે છે કે હું તમારી પાસે આવી તમારી મધ્યે કામ કરવાને હું આતુર છું. શું આપણું હૃદય આવી આતુરતાથી પ્રાર્થના કરે છે? તો આપણે જોયું કે આપણું હૃદય આભારી હોવું બહુ જરૂરી છે, આપણા હૃદયમાં એક જાતનો બોજો હોવો જરૂરી છે. એ બોજાને જે બોજો તમારા હૃદયમાં છે તેનો હલ કરવા માટેનું આપણું હૃદય તૈયાર હોવું જોઈએ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે. અને આ વસ્તુઓ પાઉલ પ્રેરિત આપણને આ વચનો દ્વારા શીખવાડી રહ્યો છે. આપણે જોઈએ આગળ જોઈએ તો એમ કહે છે કેમ કે હું તમને જોવાની બહુ ઈચ્છા રાખું છું જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈક આત્મિક દાન પમાડું. પાઉલ પ્રેરિત રૂમિયોને મંડળીને મળવા માંગે છે, ના કે ત્યાં જઈને એમ કે હવે ભાઈ બીજી એક જગ્યાએ બી મારી મંડળીનું નામ છે, બરાબર છે, હું એ ત્યાં આગળ કોઈક સંસ્થા સ્થાપું, લોકો મારું નામ જાણે, મારું નામ વધે, હું લોકો મારી વાહ વાહ કરે, બરાબર છે, જે સેવા મેં બીજી બધી જગ્યાએ આપી છે હું આ રૂમિયોને આપું અને એ લોકો પણ જાણે કે મારા મારી પાછળ લાગી જાય, મારા માણસો થઈ જાય. જેવી આજના જમાનામાં આપણે જોઈએ તો અમુક પાળકો ને અમુક જે ઉપદેશકો હોય છે એ પોતાની જે મિનિસ્ટ્રી હોય છે એનું નામ વધારે આગળ થાય એની માટે પ્રયત્નો કરતા હોય છે. ઈશ્વરનું થાય કે ના થાય એ કંઈ વાંધો નહીં, પણ ભાઈ મારું નામ આગળ વધે છે ને એ મારે જોવું છે. એ હૃદય પાઉલ પ્રેરિતનું નથી. એ શું કહે છે કે હું ઈચ્છા રાખું છું કે તમારી પાસે આવું કે તમને હું વધારે પ્રભુમાં દ્રઢ કરું અને તમને આત્મિક દાન પમાડું. એ એમ નથી કહેવા માગતો કે મારી પાસે એવો કોઈ એવી જાતનો કોઈ ચમત્કારિક મારી પાસે બળ છે કે જેનાથી હું તમને આત્મિક દાન આપું. પણ એ જાણતો નહોતો આ રૂમિયોના મંડળીને, એ જાણતો નહોતો કે એ લોકોની પાસે કેવા આત્મિક દાન છે. એ પણ એ ત્યાં જઈ તેઓને પ્રભુમાં વધારે દ્રઢ કરી અને એમને એ આત્મિક દાન જે છે તેનાથી વાકેફ કરવા માગતો હતો. પ્રભુના સેવકનો આ પણ એક ગુણ છે. શું તમે કયા ધ્યેયથી પ્રભુની સેવા કરો છો? આગળ જતા એ કહે છે કે એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું. પાઉલ એમ નથી કહેતો કે હું તો પ્રેરિત છું, આટલા બધા મંડળીઓની મેં સ્થાપના કરી છે, તમે લોકો મારી પાસેથી શીખો. એ તો એક જાતનું તમારી માટે બહુ અજાયબ વાત કહેવાય. પણ એ શું કહે છે કે આપણે એકબીજાના વિશ્વાસથી એકબીજાના વિશ્વાસને વધારીએ, કે હું તમારી પાસે આવું અને હું તમારી પાસેથી શીખું, તમે મારી પાસેથી શીખો, અને એમ કરીને આપણે બધા એક સાથે પ્રભુમાં વિશ્વાસમાં આગળ વધીએ. કેટલા પાળક સાહેબને, કેટલા ઉપદેશકોને અત્યારે આપણે જોઈએ છે કે પોતાનું માન કે હું કંઈક બધા બીજા બધા કરતાં ઊંચો છું, કારણ કે મારી પાસે જે પદ છે, કારણ કે મારી પાસે જે હોદ્દો છે, એના કરતાં હું તમારા કરતાં ઊંચો છું, ઓલમોસ્ટ જાણે કે હું પ્રભુથી થોડો વધારે નજદીક છું. એ હૃદય પાઉલનું નથી. પાઉલ કહે છે હું તો તમારા જેવો જ. નમ્ર હૃદય એ પ્રભુના સાચા સેવકનો બહુ મહત્ત્વનો ગુણ છે. આપણે બધા જ એક જ સરખા લેવલમાં છે. કદાચ આજે એક જણ બે ડગલા આગળ હોય, એક જણ બે ડગલા પાછળ હોય, પણ જ્યારે પ્રભુ આપણને જોવે છે ઉપરથી, ત્યારે ખાલી એક એ જ જોવે છે કે આ તો પાપી હતો, મારા રક્તમાં શુદ્ધ થઈને તારણ પામ્યો છે. અને પ્રભુની નજરમાં આપણે બધા જ સરખા છીએ. એ પાઉલ પ્રેરિત હોય કે પછી હમણાં જ કદાચ થોડા કલાકો પહેલાં જ જે વ્યક્તિએ પ્રભુનો સ્વીકાર કર્યો હોય, પ્રભુ આપણને બધાને સરખો જ પ્રેમ કરે છે. અને એ નમ્રતા હોવી એ બહુ જરૂરનું છે. હવે આગળ જો આપણે વાંચીએ તો કહે છે કે જેમ બીજા વિદેશીઓમાં તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું એ માટે મેં ઘણીવાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો. એ વિશે હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી, પરંતુ હજી સુધી મને અડચણ નડી છે. અહીંયા આપણે જોઈએ છે કે પાઉલનું ધ્યેય મંડળીમાં કેટલું ફળ છે એ તરફ છે. એ તરફ નથી જોતો કે મંડળીના કેટલા સભ્યો છે, એનું ધ્યાન એ તરફ નથી કે મંડળીએ હજુ ચર્ચ બાંધ્યું કે ના બાંધ્યું, એ તરફે નથી કે મંડળીના લોકો કેવી રીતે સુવાર્તા પ્રચાર કરે છે. એનું ધ્યાન કે મંડળીમાં ફળ શું છે. અને આ પણ એક વસ્તુ પ્રભુના સેવકની માટે બહુ જરૂરી છે કે તમે બીજાના જીવનમાં પ્રભુનું કેવું કામ થઈ રહ્યું છે એ માટે કેટલા તમે ચિંતિત છો. એક જાતનું તમે તમારી જાતને આનાથી માપી શકો છો, કારણ કે પ્રભુનો જે ખરેખરો સેવક છે એ બીજાના જીવનમાં ફળ જોવા માંગે છે. અને આપણે જ્યારે ફળની વાત કરીએ તો એનો મતલબ એમ થાય છે કે જે ગલાતીઓના પત્રમાં શું લખવામાં આવ્યું છે કે આત્મિક જીવનનું ફળ રાઈટ, એક ફળો નહીં ફળ, પ્રેમ. શું તમારામાં મંડળીમાં પ્રેમ છે? એ પાઉલ રૂમિયોની મંડળીમાં જોવા માંગતો હતો. અને જ્યારે તમારામાં આત્મિક ફળ છે, પ્રેમ છે, તો એ પ્રેમની સાથે પછી શાંતિ, વિશ્વાસ, સંયમ વગેરે વગેરે જે છે એ તમારા જીવનમાં હોય છે. પણ એની સાથે એ આપણે એમ કહીએ કે એક જાતનું વલણ, પણ પછી તમારું ચાલચલણ કેવું છે એ પણ એક ફળ છે. કે શું જ્યારે તમે પ્રભુનો સ્વીકાર કર્યો પછી શું તમારું જીવન જે વિશ્વાસ તમે કર્યો છે તે પ્રમાણેનું તમારું વર્તન છે? શું તમારામાં બદલાવ આવ્યો છે? શું તમે વધારે ને વધારે પ્રભુની નજીક ચાલો છો? તમે આપણે જો આપણું નવો કરાર જાણતા હોય તો પાઉલ પ્રેરિત કરંથીઓના મંડળીને એ ઠપકો આપે છે, કારણ કે એ લોકોએ વિશ્વાસ તો કર્યો હતો પણ હજુ પણ એમનું ચાલચલણ પહેલાંના જેવું જ હતું. અને અહીંયા 13મી કલમમાં પાઉલ આપણને એ શીખવી રહ્યો છે કે જે મેં બીજા બધા મંડળીઓમાં જે ફળ જોયું છે કે જે એ લોકો પ્રભુની વધુ નજીક આવે છે, જ્યારે પ્રભુનો તેઓએ સ્વીકાર કર્યો પછી એમના જીવનમાં જે બદલાણ આવ્યો છે, એ શું તમારા રૂમિયોની મંડળીમાં પણ છે કે નહીં? આપણને પણ આ બોજો હોવો જોઈએ. અને જ્યારે આપણે ફળની વાત કરીએ તો બીજું પણ એક ફળ છે, અને એ તો એ ફળ કહેવાય આપણે કે શું આપણી મંડળીમાં ઉમેરો થાય છે. અને અહીંયા હું સભાસદ કેટલા વધ્યા એની વાત નથી કરતો, કેટલા લોકો આપણી મેમ્બરશિપ ચર્ચની કેટલી વધી એની વાત નથી કરતો, પણ કેટલા લોકો આપણી મંડળી દ્વારા, આપણા જીવન દ્વારા પ્રભુની નજીક આવ્યા, પ્રભુની ઓળખ પામ્યા, પ્રભુને એમનું જીવન સોંપ્યું અને એ અનંત જીવનનો વારસો પામ્યા. જે મંડળીમાં તમે જાઓ છો, જ્યાં પણ તમે ચર્ચમાં જાઓ છો, શું તમે દર રવિવારે નવા વિશ્વાસીઓને જોવો છો, કે પછી જે વર્ષોથી જોતા આવ્યા છો એના એ જ છે ત્યાં ગાડી? અને જો એ જ છે તો તમારી મંડળી પ્રભુની સેવામાં નિષ્ફળ છે, કારણ કે એ ફળ પણ બહુ જરૂરી છે કે શું મંડળીમાં લોકો ઉમેરાય છે. અને હું જ્યારે મંડળી કહું ત્યારે હું કોઈ મેથોડિસ મંડળી કે સીએનઆઈ મંડળીની વાત નથી કરતો, હું તો પ્રભુના મંડળીની વાત કરું છું કે શું લોકો પ્રભુની પાસે આવી રહ્યા છે, અને જે લોકો પ્રભુનો સ્વીકાર કર્યો છે અને આવ્યા છે, શું એમનો વિશ્વાસ પ્રભુ પર વધારે ને વધારે દ્રઢ થયો છે? શું એ વધુ ને વધુ પ્રભુની નજીક આવ્યા છે? શું એમના આત્મિક જીવનમાં ફરક પડ્યો છે? જો આ નથી થતું તો આપણે આપણી સેવામાં નિષ્ફળ છે. અને આ વસ્તુ અહીંયા 13મી કલમમાં સંત પાઉલ રૂમીને મંડળીને લખી રહ્યો છે કે બીજા વિદેશીઓમાં તેમ હું તમારામાં ફળ જોઉં એ મારી ઈચ્છા છે, પણ એના જે સંજોગો હતા, કોરંથના શહેરમાં એ હતો, ત્યાં સપડાયેલો હતો, એને યરુસાલેમ જવાનું હતું, અને આ બધા કારણના લીધે એ હજુ સુધી રૂમિયોના મંડળીની મુલાકાત કરી શક્યો નહોતો. અને એ વસ્તુ ના લીધે એ આ પત્ર લખી રહ્યો છે. આગળ વધીએ આપણે અને જોઈએ કે 14મી કલમમાં કહે છે કે ગ્રીક લોકોને તેમજ બર્બરોનો પણ અને જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું, માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટવાને આતુર છું. આ ઋણી છું એનો મતલબ શું થયો? આપણે બધા જ પ્રભુના ઋણી છીએ, અને આ ઋણી કે આ દેવું આપણે જેને કહીએ એનો મતલબ એમ થાય છે કે આપણે પ્રભુ તરફની આપણી જવાબદારી જે છે એ નિભાવવાની છે. આ જવાબદારી આપણને કેવી રીતે મળી? જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કર્યો, આપણે પ્રભુને ઓળખ્યા, આપણે પ્રભુના શિષ્ય થયા, ત્યારે એની સાથે એક જવાબદારી પણ આપણે માથા પર આવે છે. અને એ જવાબદારી તો શું છે? કે જે બીજા લોકો નાશમાં જઈ રહ્યા છે તેઓને પ્રભુ પાસે લાવવા, જે સુવાર્તાથી આપણા જીવનમાં બદલાણ થયું છે તે સુવાર્તા બીજાઓને આપવી. એક ઉદાહરણ તમને આપું, જો તમે રસ્તો ક્રોસ કરી રહ્યા છો અને બંને બાજુથી વાહનો આવી રહ્યા છે, અને તમે જુઓ છો કે એક માણસ રસ્તાની બરાબર વચ્ચે ઊભો રહ્યો છે, એને ખ્યાલ નથી કે એની પાછળથી મોટી ટ્રક આવી રહી છે અને અમે એને મારશે, બરાબર? જો તમે જોઈ રહ્યા છો તો તમારી શું જવાબદારી બને છે? સમાજના એક જવાબદાર નાગરિક તરીકે તમારી શું જવાબદારી બને છે? શું તમે ત્યાં ઊભા રહીને એમ કહેવાનું છે કોઈ આને કહે કે ભાઈ પાછળથી ટ્રક આવે છે જો જરા, આજુબાજુ તમે ડાફેરા મારીને એમ કહેવાના છો કે કોઈક શોધી કાઢો? શું કરવાના છો તમે? તમે બૂમ પાડવાના છો કે ભાઈ હટી જા, પાછળ ટ્રક આવે છે? એને ચેતવવાની તમે પ્રયાસ કરશો કોઈ પણ રીતે કે તેનું ધ્યાન દોરો અને એનું જીવન બચી જાય, ત્યારે તમે ધીરેથી એમ નથી કહેવાના કે ભાઈ ખસી જા. જો એને ધક્કો મારવો પડે તો તમે એને ધક્કો મારીને પણ એ ટ્રકની નીચે ના આવી જાય એ પ્રયત્ન તમે કરશો. એ જવાબદારી, એ બાબતમાં આપણે પ્રભુના ઋણી છે. એ વસ્તુ સંત પાઉલ આપણને અહીંયા કહી રહ્યો છે કે તમારી આજુબાજુ તમારા સગા સ્નેહીઓ, તમારા પાડોશી, તમારા મિત્રો, ચર્ચમાં તમે જે લોકોની સાથે એક જ બાંકડા પર બેસો છો, એ લોકો આવી જ રીતે નાશમાં જઈ રહ્યા છે, એ લોકો નર્કમાં જઈ રહ્યા છે. અને એ માટે એ તમારું એ દેવું છે કે તમે એમને પ્રભુની સુવાર્તા આપો અને જે જીવન તમે પામ્યા છો એ જીવન એ પણ પામે. જવાબદારીવાળું હૃદય, જવાબદારીવાળું હૃદય એ બહુ જરૂરી છે. અને 15મી કલમમાં પણ આપણે જોઈએ છે, 15મી કલમમાં આપણે જોઈએ છે કે માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને આતુર છું. એનું એક જ ધ્યેય, એનું ફોકસ એક જ વસ્તુ પર છે કે ગમે તે રીતે હું આ મંડળીને સુવાર્તા આપું. બીજું કોઈ જાતનો એને મતલબ છે નહીં, બીજી કોઈ વાત સાથે એને મતલબ છે નહીં કે પ્રભુ ઈસુનું વાત હું આ મંડળી સાથે કરું. શું આપણું હૃદય આવું છે? બીજી બે વાત કહી અને હું સમાપ્ત કરીશ. ફરીથી હું તમને 10મી કલમમાં લઈ જવા માગું છું અને ત્યાં ફરીથી એ કલમ વાંચીશું અને એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે તે આપણે જોઈએ. આ બધા ફળ આપણે જોયા બરાબર, એમાં આ વસ્તુની બહુ જ જરૂર છે. એ શું કહે છે? અને સદા પ્રાર્થના કરીને માગું છું કે હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઈચ્છાથી. આ જે સર્વ બાબત પાઉલે લખી, જે સર્વ વસ્તુ એ રૂમિયોની મંડળીમાં જોવા માંગે છે, એ સર્વ એ પ્રભુની ઈચ્છાને સ્વાધીન થઈને કરવા માંગે છે, પોતાની ઈચ્છા નહીં. આ એ નથી કે આ પાઉલની ઈચ્છા છે કે હું રોમમાં જઉં, પાઉલની ઈચ્છા છે કે હું આ કામ કરું. હા, એની ઈચ્છા છે, પણ જો પ્રભુની ઈચ્છા હોય તો જ, જો પ્રભુ એને દોરે તો જ, જો પ્રભુ એને કહે કે તું જઈને મંડળીમાં કામ કર કે આ કામ કર, તો જ આ વસ્તુ એ કરવા માંગે છે. કેટલી વાર મારા વાલા ભાઈ બહેનો, આપણે આપણા મન પ્રમાણે પ્રભુની સેવા કરવા માંગે છે, ભલે આપણામાં આવડત હોય કે ના હોય, ભલે આપણને પ્રભુએ એ તરફ દોર્યા હોય કે ના હોય. પેલો કરે છે એટલે મારે કરવું છે, આમાં તો આગળ માન મળે છે, ફૂલહાર થાય છે, એટલે એ કામ મારે કરવું છે, બરાબર છે. મારે મારે ભાષણ કરવું છે કે મારે જે કારભારીનું કામ કરવું છે જેમાં થોડી વધારે જવાબદારી હોય, થોડું વધારે માન મળે, જરા વધારે મોટો હોદ્દો મળે, એ આપણું ધ્યાન ના હોવું જોઈએ. ઈશ્વરની ઈચ્છા શું છે? ઈશ્વરની દોરવણી પ્રમાણે પ્રભુના સેવકે કામ કરવું જોઈએ. જો ઈશ્વરની ઈચ્છા એ હોય કે તમે જ્યારે કોઈ ના જોતું હોય તો ચર્ચના બાંકડાને સાફસૂફી કરો, તો એ સેવા તમારે કરવાની જરૂર છે. કારણ કે આપણે જે કરીએ એ પ્રભુના મહિમા માટે કરીએ છીએ, આપણા પોતાના મહિમા માટે નહીં. અને જો સહેજ બી એવું આપણા જીવનમાં હોય, સહેજ બી આપણા હૃદયમાં એવું હોય કે બધું ધ્યાન મારી તરફ જાય, લોકો મારી પ્રશંસા કરે, લોકો મારા વખાણ કરે, તો આપણે ખરેખર પ્રાર્થનામાં વધારે સમય કાઢવાની જરૂર છે. પાઉલ પ્રેરિત આ બધી જ વસ્તુ જે આપણે આજે શીખ્યા એમાં એનો એક જ એ હતો કે ઈશ્વરની શું ઈચ્છા છે. જો ઈશ્વરની ઈચ્છા હશે તો હું આ કરીશ, જો ઈશ્વર મને દોરશે તો હું આ કરીશ. અને બીજો મુદ્દો, અને આ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે જે આપણે સર્વે શીખવાની બહુ જરૂર છે, આખા આ અભ્યાસ દરમિયાન મેં કીધું કે પ્રભુના સેવક અને સેવિકાના ગુણ હોવા જોઈએ. ઘણી વખત આપણે એમ સમજીએ કે જે પાડક છે, જે મિશનેરી છે, બરાબર છે, જેમને પ્રભુએ જવાબદારી સોંપી છે, એ લોકોની માટે આ બધું બરાબર છે. પાઉલ તો પ્રેરિત હતો, એનું તો કામ હતું, એણે કરવું પડે, આપણે તો સામાન્ય સભ્ય છીએ, પ્રભુનો સ્વીકાર કર્યો અને જેમ જીવન ચાલે છે એમ ચાલવા દો, એ બહુ જ ખોટું ખોટું વિચારવાનું છે. કારણ કે જેવી જે ઘડીએ આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ત્યારથી આપણે પ્રભુના સેવક સેવિકા છીએ. જેમ પાઉલ પ્રેરિતે કીધું કે હું ગ્રીકનો બર્બરનો, બરાબર છે, મૂર્ખનો અને જ્ઞાનીનો હું ઋણી છું, જે દિવસે આપણે પ્રભુ ઈસુનો સ્વીકાર કરીએ છીએ તે દિવસથી આપણે પણ પ્રભુના એ જ રીતના ઋણી છીએ અને તેથી પ્રભુની સેવક સેવિકા બનીએ છીએ. પાળક સાહેબ હોવું, મિશનરી હોવું એ જરૂરી નથી. પ્રભુ તમને જેવી સેવા સોંપે, કદાચ કોઈની સાથે કોઈની મુલાકાતે જવું, કોઈની સાથે બેસીને વચનો વાંચવા, એમની સાથે વચનોનું અભ્યાસ કરવો, તમે ઘરમાં તમારે બેસીને પ્રાર્થના કરવી, કદાચ નાના બાળકોને પ્રભુની ઓળખ આપવી, ઘણી બધી સેવાઓ હોય છે જે આપણે પ્રભુના નામે કરી શકીએ છીએ. જે બી સેવા પ્રભુએ તમને દોર્યા હોય, બરાબર, એ સેવા આપણે ખંતથી કરવી જોઈએ. અને જે મુદ્દા પર હું આવવા માગું છું એ આ છે, પાઉલ રૂમિયોને મંડળીઓને જઈ શકતો નહોતો. એની જે પરિસ્થિતિ હતી તો એ રૂમિયોના મંડળીમાં મુલાકાત લઈ શકતો નહોતો, રૂબરૂ એ લોકોને મળી શકતો નહોતો. તો એણે શું કર્યું? એણે પત્ર લખીને એમને પ્રોત્સાહન આપ્યું. આપણું ધ્યાન વાલાઓ આપણે શું નથી કરી શકતા એની પર ના હોવું જોઈએ. આપણે એ વસ્તુ પર ધ્યાન આપો કે આપણે શું કરી શકીએ છીએ. આપણા બધાને પ્રભુએ આવડત નથી આપી કે આપણે જઈ આફ્રિકા જેવા દેશમાં કે કોઈ બીજા દેશમાં જઈને ત્યાં મિશનરીનું કામ કરીએ, ત્યાં રહીએ. કદાચ આપણી આપણી કૌટુંબિક જવાબદારીઓના લીધે આપણે એવું કરી નથી શકતા. આપણે બધાને પ્રભુએ એવું ભેટ નથી આપી કે આપણે પાડક થઈએ કે ઉપદેશક થઈએ, બરાબર છે. દરેકને જુદી જુદી જુદા જુદા દાન આપવામાં આવ્યા છે, જુદી જુદી જવાબદારી આપવામાં આવી છે. આપણે શું નથી કરી શકતા એની પર ધ્યાન આપ્યા કરતાં આપણે શું કરી શકીએ છીએ એની પર ધ્યાન આપો. જો તમે મિશનરી તરીકે બીજા દેશમાં નથી જઈ શકતા તો બીજો કોઈ જો માણસ જે મિશનરી તરીકે જઈ શકે છે, તમે તેને મદદ કરો. જો તમે નાણાકીય મદદ કરી શકતા હોય તો એ કરો, એને કશી વસ્તુની જરૂર હોય તો એમાં મદદ કરો. તમે કશું જ ના કરી શકતા હોય, તમને એમ થાય કે મારું જીવન એટલું બધું બિઝી છે કે ના તો હું કોઈ જાતની સેવા કરી શકું છું, તો જે લોકો કરે છે તેઓની માટે તમે પ્રાર્થના તો કરી શકો છો. એટલે જે નથી થતું કંઈ વાંધો નહીં, જે કરી શકો છો એ કરો. પાઉલ રૂમિયોની મંડળીને મુલાકાતે જઈ શકતો ન હતો, પણ તેણે પત્ર લખ્યો અને પત્ર દ્વારા તેમને પ્રોત્સાહન આપ્યું, પત્રો દ્વારા એમને શિક્ષણ આપ્યું, અને એ પત્ર દ્વારા આજે પણ લગભગ 2000 વર્ષ પછી આપણે શીખી રહ્યા છે. અને જેમ જેમ આ અભ્યાસમાં આપણે આગળ જોઈશું, તમે જોશો કે રૂમિયોનો પત્રને જાણવો, એને શીખવો, એનો અભ્યાસ કરવો આપણા આત્મિક જીવન માટે બહુ જરૂરી છે. તો ભાઈઓ અને બહેનો, શું તમારું હૃદય જે કંઈ સેવા કરો છો એમાં આ જાતનું તમારું વર્તન છે? શું તમે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલો છો? શું પ્રભુએ જે જવાબદારી આપી છે તે પૂરી કરવાનું તમારું હૃદય છે? શું તમારી માટે બીજા માટે બોજો છે? શું તમે બીજાના લોકોનામાં ફળ જોવા માગો છો? તમારું હૃદય આભારી છે? અને જે કંઈ તમે પ્રાર્થના કરો છો, જે કંઈ બોજો છે તમારે, એ બોજાને હલકો કરવા માટે શું તમે આતુર છો? જ્યાં પણ તમે પ્રભુ તમને મોકલે ત્યાં જવાને માટે તમે આતુર છો? આ વસ્તુ, આ બધા ગુણ આપણે શીખવા માટે બહુ જ જરૂરી છે. અને જો આ પ્રમાણેનું આપણું હૃદય હશે, આત્મિક હૃદય જે પ્રભુના પ્રેમથી ભરેલું છે, પ્રભુ તરફ આભારી છે, પ્રભુની આજ્ઞાંકિત થઈને ચાલનારું છે, બરાબર છે, પ્રભુને પ્રભુના વચનો નીચે દબાયેલું છે અને તે જ પ્રમાણે પ્રભુની ઈચ્છા વગર કશું જ કરતું નથી, તો પછી આપણી સેવામાં બહુ જ સામર્થ્ય હશે. હું આશા રાખું છું કે આજના વચનો દ્વારા પ્રભુએ તમારી સાથે વાત કરી છે. જો આમાંથી કશું આપણા જીવનમાં ખૂટે છે તો આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, ઘૂંટણે પડીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, તું જાણે છે કે મારે શાની જરૂર છે, પ્રભુ તું જાણે છે કે મારામાં શું ઉણપ છે, તું મને શીખાવ, મારા હૃદયને બદલો અને હું તમારી સેવાને અર્થે વપરાઉં તેવું તમે ખાસ કરીને થવા દો. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, અત્યારે તમને સાથે રહ્યા, પાસે રહ્યા, આ સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. આ વચનોને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ, દરેક વ્યક્તિ જે આ સાંભળે છે તેને તમારા હાથમાં મૂકું છું પ્રભુ બાપ. જો પ્રભુ બાપ આમાંથી કોઈ છે કે જેણે હજુ તમને જીવન સોંપ્યું નથી, તો પ્રભુ બાપ આજે તમે તેમના હૃદયનો દરવાજો ફરીથી ખટખટાવો પ્રભુ બાપ. અને આજે જ પ્રભુ બાપ જ્યારે તમે તેમને બોલાવો ત્યારે તેમનું હૃદયનું દ્વાર પ્રભુ બાપ ખોલે અને તમને આમંત્રણ આપે પ્રભુ બાપ, અને નવો જન્મ પામીને તમારા અનંત જીવનનો વારસો પામે તેવું મેં ખાસ કરીને માંગીએ છીએ પ્રભુ બાપ. અમારામાંથી પ્રભુ બાપ જેઓ તમને ઓળખે છે, તમને જાણે છે પ્રભુ બાપ, અને જો અમારામાં જે કંઈ ઉડપ છે પ્રભુ બાપ, અમે તમારી પાસે માંગીએ છીએ કે પ્રભુ બાપ તમે અમને બદલી નાખો પ્રભુ બાપ. અમારી જે ભૂલ છે પ્રભુ બાપ, અમે જે તમારી ઈચ્છા છે એ પ્રમાણે જો નથી ચાલતા પ્રભુ બાપ, તો આજે પ્રભુ બાપ તમે અમને માફ કરો અને પ્રભુ બાપ એક નવું અમારું ચાલચલણ હોય તેવું અમે તમારી પાસે માંગીએ છીએ પ્રભુ બાપ. રૂમિયોના પત્રને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ. તમારી મંડળીને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ બાપ. તમારા સંત સેવકો જેઓ દુનિયામાં જુદા જુદા દેશોમાં કામ કરે છે, સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ બાપ. ખાસ કરીને પ્રભુ બાપ જ્યાં સતાવણી છે પ્રભુ બાપ, ત્યાં તમારી મંડળીને તમે સાચવો, સંભાળો પ્રભુ બાપ, તેમની જરૂરિયાતો પૂરી પાડો તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ. ફરીથી એકવાર અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી વિનંતી, અમારા તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.